તારીખ 2/10/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામ્રત બોલ નંબર 196 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 148
પણ અભ્યાસ એ દુર્ગમ લાગે છે. અનાદિત અજાણ હોવાથી અને સ્વરૂપ તરફ વળવાનો યથાયોગ્ય પ્રયત્ન નહીં હોવાને લીધે દુર્ગમ લાગે છે અને બીજાના સંગમાં એટલે રંગ અને રાગની પ્રીતિમાં હોવાની લીધે પ્રીતિને કારણે રસને કારણે એ સંગ છોડવો દુષ્કર લાગે છે. પ્રસંગ છોડવો દુષ્કર લાગે છે કેમ કે પોતાનો રસ છે, પોતાની પ્રીતિ છે. જ્યાં પોતાનો રસ છે ત્યાં પોતાનો પુરુષાર્થ છે, પર પ્રત્યેનો પોતાનો પુરુષાર્થ છે, વેગ છે. વેગમાંથી પાછા ફરવું એ દુષ્કર લાગે છે. જે વેગમાં ચડી જવાય છે એ વેગમાંથી પાછા ફરવું દુષ્કર લાગે છે. ખરેખર દુષ્કર નથી, હવે પોતે કહે છે ભાઈ તને લાગે છે એ ઉપરના કારણવશાત તને કોઈ કારણથી દુષ્કર લાગે છે, તો પણ ખરેખર દુષ્કર નથી. તો પણ એ ખરેખર દુષ્કર ટેવને લીધે દુષ્કર કલ્પાય છે. એ રીતે સહજ તને થઈ ગયું છે તારા રસને લીધે અને બહુ લાંબા કાળના ઊંધા અભ્યાસને લીધે જે દુષ્કર પણ અનુભવાય છે એ ખરેખર કલ્પના છે. વસ્તુ સ્થિતિ એવી રીતે દુષ્કર નથી, કલ્પાય છે એમ લીધું છે. તેમને લીધે દુષ્કર છે એવી કલ્પના થઈ ગઈ છે. વાસ્તવિકતામાં જે ઊભા છે એ કલ્પનાને કલ્પનાના સ્વરૂપે સમજી શકે છે. કલ્પનામાં ઊભા છે અને કલ્પના વાસ્તવિક લાગે છે. આમ જેમ કે બાહ્ય પદાર્થનું સુખ છે એ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ વસ્તુ દ્રષ્ટિએ કલ્પના માત્ર દુઃખ છે, સુખ છે, તો પણ કલ્પનામાં ઊભા છે એને વાસ્તવિક સુખ લાગે છે. એને તો વાસ્તવિક જ સુખ લાગે છે. શેરડી છે એ મીઠી છે, મીઠી છે એટલે સારી જ છે. મીઠી છે એમાં સારી છે એ કલ્પના શું, મીઠી છે એક વાસ્તવિક સારી છે. કલ્પનામાં ઊભા છે એને એ વાસ્તવિક લાગે છે. વાસ્તવિકતામાં ઊભા છે એમ કહે છે કે મીઠી છે એ વાત જરૂર છે, પણ મીઠી છે એ સારી છે એ કલ્પના છે. ઘણો શરદી વાળો હોય, શરદીથી ભરેલો શરીર થઈ ગયું ને એને કે એક ગ્લાસ શેરડીનો રસ પી જ આવી ગયો, સારી છે ને? સારી તો બધી અવસ્થામાં સારી જ રહેવી જોઈએ, કોઈ અવસ્થામાં એ નહીં સારી નહીં થવી જોઈએ. પણ સારાપણાની કલ્પના થાય છે અને એ વખતે જ્યારે સારી નથી ત્યારે ખરાબપણાની પણ કલ્પના થાય છે. એમ જીવને પોતાનું સહજ સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવું, એનો અનુભવ કરવો, એના સંગમાં જવું, એ બાજુ વળવું એ દુષ્કર છે એવું એની કલ્પના થઈ ગઈ છે. લોકો કહે છે ને બહુ ઊંચી વાત છે, ઊંચી ઊંચી વાત અમને ન સમજાય, અમને તો કોઈક અમારી લાયક વાત કરો. ભાઈ ઊંચી વાત છે ન સમજાય એવું પહેલેથી વિચારમાં પ્રતિબંધ મૂકી દેવા જેવો નથી. અભિપ્રાયનો એ પ્રતિબંધ સારો નથી, નુકસાનકારક છે, અહિતકર છે. સારી વાત છે, હિતકર વાત છે, તો એ પ્રયત્ન કરીને રૂચિથી અંગીકાર કરવા જેવી છે, અને દૂરથી એને છોડવાનો અભિપ્રાય એમાં તો કોઈ વખત પણ નજીક આવવાનો પ્રસંગ રહેશે નહીં. એક વાત જરૂર છે કે વાત સૂક્ષ્મ છે, અને વિષય સૂક્ષ્મ હોવાથી એ સૂક્ષ્મ વિષયને સમજવા માટેનો એની પાસે સૂક્ષ્મ ઉપયોગ નહીં હોવાથી એને દુષ્કર લાગે છે. એટલી હકીકત હોવા છતાં જો પોતે જિજ્ઞાસામાં આવે, પોતે ભાવનામાં આવે, પોતે નિજ હિતના પ્રયાસમાં આવે, તો ઉપયોગ સૂક્ષ્મ સહજપણે થઈ જાય છે. ઉપયોગ સૂક્ષ્મ કરવા માટે બીજી કોઈ પ્રક્રિયાની જરૂર પડતી નથી. પોતાની ભાવનાની ને જિજ્ઞાસાની ખામીને લીધે સ્થૂળ ઉપયોગે એને આ દુષ્કર લાગે છે, પણ પોતાના હિતની બુદ્ધિએ ઉપયોગ સૂક્ષ્મ થતા એ સહજ અને સુગમ લાગે છે. એવો અનુભવ કરીને આ વાત કહી છે, પ્રસિદ્ધ કરવામાં આવી છે કે એ રીતે દુષ્કરપણાની એમાં કલ્પના માત્ર છે. પરસંગ છોડીને, એટલે પરસંગની રુચિ છોડીને એમ વાત છે. મૂળમાં પહેલેથી પહેલાં રુચિ છૂટે છે, પછી રાગ છૂટે છે. પહેલા રાગ છૂટે છે એમ સીધે સીધું રુચિ છોડ્યા વિના પહેલાં રાગ છૂટે છે એ વાત તો બનતી નથી. રાગને રુચિ છોડ્યા વિના પદાર્થનો ત્યાગ કરે તો એણે પરસંગ છોડ્યો છે એ વાત પણ યથાર્થપણે સિદ્ધ થતી નથી, અથવા યથાર્થપણે એની અંદર પ્રવૃત્તિ થતી નથી. પરસંગ છોડી પોતે સ્વતંત્રપણે છૂટા રહેવું તેમાં દુષ્કરતા છે. પોતે પરની રુચિ પ્રીતિ છોડવી અને સ્વતંત્રપણે છૂટા રહેવું, કોઈના બંધનમાં ન રહેવું, સ્વતંત્ર રહેવું એમાં દુષ્કરતા છે. વસ્તુ કાંઈ ખરેખર કોઈને કોઈને પરાધીન નથી. પરાધીનતા પણ પોતે ઊભી કરેલી છે, ખરેખર પરાધીનતા નથી. વ્યસનવાળા એમ કહે છે કે વ્યસન છૂટતું નથી. સાચી વાત છે, વ્યસન છોડતું નથી એમ ખરેખર નથી, પણ પોતે વ્યસન છોડતો નથી. પોતે વ્યસન છોડતો નથી એવી એની નબળાઈ છે, કે છે કે વ્યસન છૂટતું નથી. વળી નબળાઈ પણ ત્યાં સુધી છે કે અભિપ્રાયમાં હું નબળો થઈ ગયો છું ત્યાં સુધી છે. જ્યાં સુધી એને એવો અભિપ્રાય વર્તે છે કે અરે હું તો નબળો છું, આ વ્યસન મારાથી નહીં છૂટી શકે, એવું જ્યાં સુધી એને અભિપ્રાયમાં પડ્યું છે ત્યાં સુધી એની નબળાઈ પણ નહીં છૂટે. વ્યસનને ખબર નથી, વ્યસનવાળી ચીજને ખબર નથી કે હું આને વળગું. પોતાના પરિણામ છે, પોતાના કારણે છે, અને જો પોતે પોતાની શક્તિને સંભાળે, પોતાની જાતને સંભાળે, તો સહજ માત્રમાં એ સ્વતંત્ર થઈ શકે છે. સહજ માત્રમાં સુગમપણે એ સ્વતંત્રપણે રહી શકે છે. એમાં કોઈ દુષ્કરતા માનવા જેવી કે કલ્પના કરવા જેવી નથી. જોરથી પ્રશ્ન ઉઠાવ્યો છે કે પ્રસંગ છોડી પોતે સ્વતંત્રપણે છૂટા રહેવું એમાં વળી દુષ્કરતા છે? પર તો કઈ પરાણે વળગ્યું નથી, કોઈ ચિત્ત અને પરાણે વળગતી નથી. તું પોતે પરિણામ કરે છો સ્વતંત્રપણે, પરાધીન થવાના પરિણામ પણ તું પોતે જ સ્વતંત્રપણે કરે છો. 47મેમાં એને ઈશ્વરને એવું નામ આપ્યું છે. ઈશ્વરને એ આત્મા પરતંત્ર છે, ઠીક, ઈશ્વરને એ સ્વતંત્ર છે એમ ન કીધું, પણ ઈશ્વરને એ આત્મા પરતંત્ર છે. એટલે પરતંત્ર થવામાં પણ એ ઈશ્વર છે એમ લેવું છે. પરને સમજીને, એટલે કે પરમાં મારું સુખ નથી તેમ યથાર્થપણે સમજીને, યથાર્થપણે તપાસીને, પર પ્રત્યેના પ્રેમને રાગને રૂચીને છોડવું અને સ્વતંત્રપણે છૂટા રહેવું, એમાં કોઈ દુષ્કરતા નથી, એમાં કોઈ અઘરી વાત નથી. તેમ પોતાનો સ્વભાવ પામવો તેમાં દુષ્કરતા છે, જ્યાં પામવું છે એ પોતાનું સ્વરૂપ છે. જ્યાં પોતાનું સ્વરૂપ પામવું છે, કોઈ બીજાને ત્યાં બીજી ચીજને પકડવી હોય તો હાથની વાત નથી, બીજી ચીજને પરિણમાવવી હોય તો હાથની વાત નથી. એક પરમાણુને પરિણમાવી નહીં શકતા રે ઈચ્છા પ્રમાણે, એક જીવને પણ બીજા કોઈ જીવને તારી ઈચ્છા પ્રમાણે તો પરિણમાવી શકીશ. પોતાનો સ્વભાવ પામવો તેમાં શું દુષ્કરતા છે? તેમાં ખરેખર કોઈ દુષ્કરતા નથી. પોતાનો સ્વભાવ પોતાને પામવો છે, પોતામાં રહેલો પોતાનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ પામવો એટલે અનુભવ કરવો, અનુભવ કરવો એટલે પ્રાપ્તિ કરવી, પ્રાપ્તિ કરવી એટલે અનુભવ કરવો. તો સ્વભાવને જો સમજવામાં આવે તો પોતે પોતાના સ્વાનુભવમાં પણ રહીને પરિણમે એવો તો સ્વભાવ છે. સ્વભાવ પોતે અંદરથી કુદરતી મદદગાર થાય છે જો જીવ પોતે અભિપ્રાય બદલે તો. જો જીવ પોતે પોતાના સ્વભાવનો અનુભવ કરવા માટેનો અભિપ્રાયથી તૈયાર થાય છે તો અંદરથી સ્વભાવ એને મદદગાર થાય છે. અંદરથી સ્વભાવ મદદગાર થાય છે એટલે એ કાર્ય સુગમ થઈ જાય છે. સુગમ થવાનું આ કારણ છે. એ સુગમ કીધું ને કે વસ્તુ તો સહજ જ છે અને સુગમ જ છે, તો એનું આ કારણ છે કે સ્વભાવ એવો છે. સ્વાનુભવ થવો, સ્વસંવેદન મય પ્રકાશ શક્તિ છે આત્મામાં. સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ છે, સ્વસંવેદનમય પણ એ સ્વભાવ રહેલો છે અને સ્વસંવેદન થવું એ આત્માની સ્વભાવગત ચીજ છે. પોતે ઊંધો ચાલે છે તો પોતે પોતાના સ્વસંવેદનથી દૂર જાય છે. પર વેદનમાં એટલે દુઃખના વેદનમાં સપડાય છે, ફસાય છે. ત્યાં ફસાઈ ગયા પછી એને એમ લાગે છે કે અહીંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે, નહીં નીકળી શકું, હું નહીં નીકળી શકું, એને એમ ક્યાં કરે છે. આત્મવિશ્વાસ ગુમાવે છે જીવ, પોતે આત્મવિશ્વાસ ગુમાવે છે. પોતાના સામર્થ્યને સમજે, ઓળખે, સંભાળે તો એ ગુમાવેલો વિશ્વાસ પાછો આવે છે. એને પોતાને અંદરથી ટેકો મળે છે કે નહીં, મારો સ્વભાવ છે એમાં ઘણું સામર્થ્ય છે, મારા સામર્થ્યને જોતા પરતંત્રતા અને પ્રસંગ છોડવી એ મારા માટે કોઈ ખરેખર દુષ્કર વાત નથી. પોતાનો સ્વભાવ પામવો તેમાં દુષ્કરતા છે, તે તો સુગમ જ હોય ને, એ તો સુગમ જ હોય ને. પોતાનો સ્વભાવ પામવો એમાં દુષ્કરતા છે, વળે દુષ્કરતા નથી એમ કહેવાને બદલે જોરથી પૂછે છે. એમાં વળી દુષ્કરતાની વાત કેવી રીતે લઈ આવ્યા તમે? તમારો સ્વભાવ તમારે પ્રાપ્ત કરવો અને એ પ્રાપ્તિ થાય એવો તમારો સ્વભાવ છે પાછો કુદરતી, પછી એમાં દુષ્કરતા છે. પણ એવી વાત જ્યાં સુધી સ્વભાવ પ્રત્યેની સ્વભાવ સંબંધિત જીવને સમજાતી નથી ત્યાં સુધી એ પોતે પોતાના ઉલટા અભિપ્રાયને લઈને હારી ગયો છે, પોતે હારી ગયો છે. અરે રે, હું હારી ગયો છું. આજે વિજયાદશમી છે ને, રામચંદ્રજીએ વિજય કર્યો હતો એટલે વિજયાદશમી કે છે. લંકા રાવણ સાથેના યુદ્ધમાં એ તો રૂપક છે. ખરેખર તો પોતાના કષાયો વિભાવો દોષો ઉપર વિજય મેળવે છે આત્મા. જ્યારે વિજય મેળવે છે ત્યારે વિજયાદશમી છે. વિજયાદશમી નું મુહૂર્ત સારું, શું કે છે, મુહૂર્ત બહુ સારું કહેવાય. કઈ જોડાવાની જોશી પાસે જરૂર નહીં, એનો સુકાળો દીધો છે, સારો કાળ દીધો છે. કે તું જયારે સમ્યક પ્રકારે તારા વિભાવો ઉપર વિજય મેળવ, એ તારો સકાળ છે, એ તારો સુકાળ છે. એમાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, સારા મારો મુહૂર્ત છે. જયારે તે જૈનપણું જૈનત્વ પ્રાપ્ત કર્યું, તારી અશાંતિ ને તે ટાળી, અથવા તારી શાંતિ તું ખોઈ બેઠો હતો, એ જીનત્વમાં શાંતિની પ્રાપ્તિ છે ખરેખર તો. એટલે તો આ ભગવાનની પ્રતિમાને જીન પ્રતિમા કહેવાનું કારણ એ છે કે શાંત ભાવ વિતરાગ સ્વરૂપ હોવાથી જીન પ્રતિમા કહેવામાં આવે છે. એ તો સુગમ જ હોય, એ સહજ ને સુગમ જ હોય, એમાં ક્યાંય શંકા કરવા જેવી નથી, શંકામાં પણ રહેવા જેવું જોરથી વાત સ્થાપે છે. ભેદ જ્ઞાન નો બહુ છે. સમયસારની મોક્ષ અધિકારની પ્રારંભની ગાથા અથવા અધિકાર મોક્ષનું હોવા છતાં મોક્ષનું જે નિશ્ચય કારણ છે, અનન્ય કારણ છે, એવું જે ભેદ જ્ઞાન, એ ભેદ જ્ઞાનના વિષયને ત્યાં આચાર્ય મહારાજે બહુ જ સૂક્ષ્મતાથી ચર્ચ્યો છે. ભેદ જ્ઞાન છે એ આત્માને અધિકપણે રાખતા, મુખ્યપણે રાખતા, ઉર્ધ્વપણે રાખતા તે આગળ બોલાવી છે. 195 દરેકે આત્માને મુખ્ય રાખો, ઉર્ધ્વ રાખો, અધિક રાખો, એ જ અભ્યાસ
કરવો.
ભેદ જ્ઞાનના અભ્યાસમાં એ પ્રકારે અભ્યાસ થાય છે. હવે અહીંયા એનું જે મૂળ ભેદ જ્ઞાનની વિધિરૂપ સ્વરૂપ છે એ સંબંધીમાં બહુ સુંદર સ્પષ્ટીકરણ આ 197 બોધમાં આવ્યું છે. પ્રજ્ઞાછીણી શુભ અશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંત સંધિમાં પટકવી, પહેલી રીતે આ થાળી. પ્રજ્ઞા છીણી, જેમ છીણી છે એ કોઈ બે વિભાગ કરવા માટે, ટુકડા કરવા માટે સાધન છે, એમ અહીંયા પ્રજ્ઞા એટલે જ્ઞાનને છીણીની અહીંયા ઉપમા આપવામાં આવી છે. કેમ કે જે જ્ઞાન પોતે પોતાની અધિકતામાં રહેતા પરથી ભિન્નતા કરે છે, ભિન્ન પડે છે, એમ અનાદિનું પર સાથેનું અને શુભાશુભ ભાવ સાથેનું એકત્વ થઈ ગયું છે, એનું જુદાપણું જે જ્ઞાન કરે છે એને પ્રજ્ઞા છીણી એમ કહેવામાં આવે છે. સીધી રીતે પ્રશ્ન એમાંથી ઉપસ્થિત કરીએ તો એ છે કે પ્રજ્ઞા છીણીનું સ્વરૂપ શું? આ સીધો પ્રશ્ન લઈએ. પ્રજ્ઞા છીણી, પ્રજ્ઞા એટલે જ્ઞાન, એ તો સીધું સમજાવવાનું છે. અહીંયા જ્ઞાનને પ્રજ્ઞા છીણી કહી છે, તો કેવા જ્ઞાનને પ્રજ્ઞાક્ષિણી કહી છે? એ જ્ઞાનનું સ્વરૂપ શું છે કે જેને પ્રજ્ઞાક્ષિણી એવી ઉપમા આપી શકાય છે? આવો એક સીધો પ્રશ્ન ઉઠાવી શકે છે. તો એમ કહે છે કે જે જ્ઞાન અંતર્મુખ થાય, જે જ્ઞાન સ્વસન્મુખ થાય, અને જે જ્ઞાન પોતાના નિજ વેદનમાં આવીને ઉભું રહે, કે એમ થવાથી તેમ થવાથી પરથી એ જુદું પડી જાય છે. એ સિવાય પરથી જુદું પડવાનો ત્રણકાળ ત્રણ લોકમાં કોઈ બીજો ઉપાય નથી, ત્યારે એ જ્ઞાનને પ્રજ્ઞાક્ષિણી કહેવામાં આવે છે. હવે એ જ્ઞાનને જ્ઞાન વેદનથી પોતાની મર્યાદા, જુદી મર્યાદા, શુભાશુભ રાગથી જુદી મર્યાદા અનુભવ ગોચર થાય છે, અથવા એના જ્ઞાનમાં પકડાય છે કે જ્ઞાન જુદું છે અને શુભાશુભ ભાવ રાગરૂપ પરિણામ પણ જુદા છે. રાજમલજી ભેદ જ્ઞાનના વિષયમાં લખે છે કે અનાદિથી જીવને શુભાશુભ ભાવ એની અવસ્થામાં થતા હોવાથી અને જ્ઞાન પણ એની અવસ્થામાં થતું હોવાથી, બંને સમકાળે એક કાળે થતા હોવાથી અને શુભાશુભ ભાવ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા હોવાથી અને એ રીતે જ્ઞાનની અત્યંત નિકટતા રહેતી હોવાને લીધે તેને જુદા પાડવા એને જરા દુર્ગમ લાગે છે, અથવા એને કઠણ લાગે છે કે આ કાર્ય કઠિન છે. અંદરમાં ને અંદરમાં એક જ સમયે થતી જ્ઞાનની પર્યાય, એક જ સમયે થતી શુભાશુભ રાગની પર્યાય, બે જીવની પર્યાય, અને બેને જુદા પાડવા, એને જુદા પાડવાનો અભ્યાસ નહીં હોવાને લીધે કઠિન લાગે છે. જુદા પાડવાનો પ્રયત્ન અભ્યાસ નહીં હોવાને લીધે એને એ કઠિન લાગે છે. તો પણ એ પ્રયત્ન સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય છે, એને જુદા પાડી શકાય છે. અનંત આત્માઓએ એને જુદા પાડ્યા, અનંત એનજી જુદા પાડશે. બધા તારા જેવા છે, તું પણ પ્રયત્ન કર, જુદા પડી શકે છે. હવે બંને વચ્ચે નિકટતા છે એટલે બંને વચ્ચેનું જોડાણ છે એ સૂક્ષ્મ છે એમ કેવું છે. એમ કે જ્ઞાન છે એ દર્પણ જેવી ચીજ છે અને એમાં જે શુભાશુભ રાગ જણાય આવે છે એ જાણે કે મારામાં પેસી ગયા હોય એવો અનુભવ થાય છે. જાણનાર એવા જ્ઞાનને, જાણનાર એવા આત્માને એવો અનુભવ થાય છે કે જાણે મારામાં જ થાય છે. કે છે કે ખરેખર જ્ઞાનમાં થતા નથી. જો જ્ઞાનમાં થાય તો જ્ઞાન શુભાશુભ રાગ રૂપે થઈ જાય, પણ જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, શુભાશુભ રાગ રૂપે થતું નથી. શુભાશુભ રાગ વ્યતીત થઈ જાય છે એની આ સાબિતી છે. શુભાશુભ રાગ વ્યય થઈ જાય છે અને જ્ઞાન જ્ઞાન પણ ઊભું રહી જાય છે. એમ સિદ્ધ કરે છે, એ એક સાબિતી છે કે શુભાશુભ રાગથી જ્ઞાન લેપાયું નથી, વસ્તુતા એ લેપાયું નથી. જ્યારે એને જણાયું ત્યારે ભ્રમ થયો કે મારામાં થયા, આ મારામાં થયા, મારામાં થયા, એટલે એમાં કર્તાપણું આવે છે, અભેદભાવ થઈ ગયો એટલે મેં કર્યા. હવે જ્યારે કર્તાપણું આવે છે ત્યારે એનું ભોગતાપણું આવ્યા વિના રહેતું નથી, અથવા કર્તાપણું થાય ત્યાં ભોગતાપણાને દૂર કરી શકાતું નથી. ત્યારે એને એમ લાગે છે કે આ હવે રાગાદી ભાવને હું ભોગવું છું. સ્વભાવની ઓળખાણ એટલા માટે કરાવી છે, વિજ્ઞાન તો પછી શરૂ થશે, પહેલા ઓળખાણ કરવી પડશે. કે સ્વભાવની ઓળખાણ એટલા માટે કરાવી છે કે તારો સ્વભાવ તું જો તને સમજવામાં ઓળખવામાં આવ્યો હોય તો રાગને કરે એ સ્વભાવ નથી, અને રાગને ભોગવે એ પણ સ્વભાવ નથી, સ્વભાવમાં નથી. સ્વભાવ વડે રાગ કરી શકાય નહીં, સ્વભાવ વડે રાગ ભોગવી શકાય નહીં. આવો જે સ્વભાવ છે એ સ્વભાવ હું આવો છું એમ જાણીએ ત્યારે એને રાગને હું કરું છું ને રાગને હું ભોગવું છું એ વાત એને સ્વભાવથી જોવામાં આવતી નથી. એને રાગથી ભિન્નપણું થઈ જાય છે. ભિન્નપણું થાય છે ત્યારે કર્તાપણું ને ભોગતાપણું ભાવમાં રહેતો નથી. સ્વયં જ એમ થાય છે. પ્રજ્ઞા છીણી શુભાશુભ ભાવ ને જ્ઞાનની સૂક્ષ્મ અંતઃસંધિમાં પટકવી. શું છે કે શુભાશુભ ભાવ છે વિભાવ જાતિના ભાવ છે, આત્માની સ્વભાવ જાતિના ભાવ નથી. પણ પરિચય નહીં હોવાને લીધે જીવ એની જાતને ઓળખતો નથી. જેમ અનાદિથી આ આત્મા પોતાની જાતને ઓળખતો નથી તેમ અનાદિથી આ આત્મા વિભાવ જાતના શુભાશુભ ભાવ પરિણામને પણ એની જાતથી ઓળખતો નથી. આમ છે, એટલો આત્માને ઓળખતો નથી એમ નથી. આત્માને ઓળખતો નથી તો વગર સાબિત કરે એ શુભાશુભ ભાવની જાતને પણ ઓળખતો નથી એમ આપોઆપ જ સાબિત થઈ જાય છે. સાબિત કરવાની જરૂર રહેતી નથી. કહે છે કે જ્ઞાનની જાત અને શુભાશુભ ભાવની જાત બેની જાત જુદી છે, બંને નજીક છે. જ્ઞેયનાયકની ઘણી નિકટતા છે તો પણ જાત જુદી હોવાથી તે બંને વચ્ચેના જુદાપણાને બરાબર પકડી શકાય છે, બરાબર સમજી શકાય છે, બરાબર અનુભવી શકાય છે, જુદા પાડી શકાય છે. અને એમાં એ જુદા પાડવાનું કાર્ય જ્ઞાન પોતે જ કરે છે. શા માટે જ્ઞાનની પ્રધાનતા છે? જ્ઞાન માત્ર ભાવમાં જ્ઞાનમયતા સધાય છે. જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અંતર સાવધાન થતા જ્ઞાનમય પણ સધાય છે. તો એને એમ કહે છે કે જ્ઞાનથી સાધની સિદ્ધિ છે. જ્ઞાન એ સાધન થાય છે. અનંત ગુણોમાં પ્રમુખ સાધન છે, પ્રધાન સાધન છે. અને ભેદ જ્ઞાનની પ્રક્રિયા તો ત્યાંથી લીધી કે જ્યારથી એ સન્માર્ગે ચડ્યો, સન્માર્ગ તરફ વળ્યો, સતના માર્ગ તરફ વળ્યો, ત્યાંથી પરિપૂર્ણ સિદ્ધ થાય ત્યાં સુધી એ ભેદ જ્ઞાનના જ સાધન રૂપ ક્રિયાથી આગળ વધીને પૂર્ણ થાય છે. બીજી કોઈ એમાં કાર્ય પદ્ધતિ નથી. ધર્મી જીવને એ રીતે ઓળખવામાં આવે છે. ધર્માત્માની ઓળખાણ, સમ્યક દ્રષ્ટિની ઓળખાણ એ રીતે જોવામાં આવે છે કે આ ભેદ જ્ઞાની જીવ છે, ભેદ વિજ્ઞાની છે એમ એને જોવામાં આવે છે. એટલે અંતર પરિણતિ માં, ઘટ એટલે અંતર પરિણતિ માં જેને ભેદ વિજ્ઞાનની જાગૃતિ થઈ છે, પ્રગટપણું થયું છે, એ આત્મા પોતાના અનંત શાંત સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાવંત થયો હોવાને લીધે પરિણામમાં પણ શાંત થયો છે. એને શાંતિ આત્માની પ્રગતિ છે. એ જે આત્માની શાંતિ છે એ પણ એની ઓળખાણનો વિષય થાય છે. અનંત શાંતિનો પિંડ હું છું, અશાંતપણું એ મારા સ્વરૂપની બહારની સ્વભાવ બહારની ચીજ હોવાથી એનો હું કરતા ભોગતા નથી. ગુરુદેવ તો બહુ સુંદર શૈલીમાં કહેતા કે જો તો ખરા, પરિણામમાં રાગ થતો હોવા છતાં જે રાગનો કરતા થાય નહીં, હરકશોકના પરિણામ થતા હોવા છતાં એનો જે ભોગતા થાય નહીં, હરકશોકને ભોગવે નહીં, થાય છતાં ભોગવે અલૌકિક વાત છે કે થાય છે ને કરતો નથી, થાય છે ને ભોગવતો નથી, આ તે ક્યાં બેઠો છે, ક્યાં અંદર ચાલ્યો ગયો છે, કેવા ભાવમાં કેવા પરિણમનમાં વર્તે છે, એ વેદ વિજ્ઞાની જીવનો આશ્ચર્યકારી પરિણામ છે, એ રીતે એને ઓળખવામાં આવે છે. વેદ જ્ઞાનનો વિષય, એના પ્રયત્ન અભ્યાસનો વિષય પણ બહુ રસિક વિષય છે. રસિક વિષય એટલે જેમાં રસ પડે તેને રસિક વિષય કહેવામાં આવે છે. કેમ એમાં રસ પડે એવી ઈચ્છિત છે કે એ અભ્યાસ શરૂ કરતા જ આત્મા અશાંતિથી પાછો વળે છે, અશાંતિના માર્ગથી પાછો વળે છે અને શાંતિના માર્ગ પ્રત્યે પ્રયાણ કરે છે. એટલે એમાં શાંત રસની પ્રધાનતા હોવાથી અને એ આત્માને શાંતિનું કારણ હોવાથી આત્માને એમાં રસ ના આવે એ વાત બનતી નથી. પણ એ રસ્તે વળે ત્યારે એને એનો ખ્યાલ આવે છે
બરોબર
કે આ વિષય કેટલો રસમય છે. અહીંયા એમ કે છે કે તારા ભાવોના ઘણા અવલોકનથી પરિચય કરીને, તારા ભાવોનું ઘણું અવલોકન કરીને પરિચય કરીને તું શુભાશુભ રાગની જાતને ઓળખ, જ્ઞાનની જાતને ઓળખ, તો તને બે જાત વચ્ચે અંધારા અજવાળા જેટલો ફેર દેખાશે.
બરોબર,
કેટલો ફેર દેખાશે? અંધારા અજવાળા જેટલો ફેર દેખાશે. જ્ઞાન છે એ પ્રકાશ સ્વરૂપ છે, રાગ છે તે અંધકાર સ્વરૂપ છે. આવ જળ જેવું છે રાગ, પોતે પોતાને જાણતો નથી, બીજાને પણ જાણતો નથી. એ બંનેને વચ્ચે શું તફાવત છે એવું જે જ્ઞાન પ્રસિદ્ધપણે નિશંકપણે પરિણમન કરે છે કે આ જ્ઞાન તે હું, જ્ઞાન પોતે શું નક્કી કરે પરિણમનમાં કરે છે કે આ જ્ઞાન તે હું, આ જ્ઞાન તે હું, આ હું એમ જે જ્ઞાન જ્ઞાન તરફ વળે છે ત્યારે એની પોતાથી વિલક્ષણ જાતના વિરુદ્ધ જાતિના શુભાશુભ ભાવ ભાવ છે, એની સંધિ એનું જોડાણ છૂટું પડી જાય છે.
બરોબર,
સંધિ એટલે
જોડાણ,
જોડાણ છૂટું પડે છે. એને પ્રજ્ઞા છીણીને શુભાશુભ ભાવ અને જ્ઞાનની અંદર સંધિમાં એટલે જોડાણની જગ્યાએ એને જ્ઞાનને પટક્યું, છીણીને પટકી અને જ્ઞાનને અને રાગને જુદા પાડ્યા. સુગાનીજીના જીવન પરિચયમાં આ વિષય કુદરતી આવી ગયો છે કે ગુરુદેવના ઉપદેશમાં એમણે શું સાંભળ્યું. ગુરુદેવનું ગુરુદેવ તીર્થંકર પુરુષ હોવાથી પુરાણ પુરુષ છે, એમના પુરાણ રચાશે, ભાવિમાં એના પુરાણ
રચાશે,
પ્રથમા યોગના શાસ્ત્રમાં એ પુરાણ પુરુષોના પ્રસંગ આવશે. તો એની અંદર એમનાથી જે સિદ્ધિને પામે, એમનાથી જેને લાભ થયો હોય, એ બધા પ્રસંગો અનેક પ્રસંગોનું વર્ણન એમાં આવે, એમાં આ પણ એક આત્મા એવો નીકળ્યો કે જેને ઉપદેશ સાંભળતા 24 કલાકમાં આત્માને પ્રગટ કર્યો, જેનો ઉપદેશ સાંભળતા 24 કલાકમાં જેને સમ્યક દર્શનને અનુભવ લીધો, એવું જેણે જોરદાર તીખું પરિણમન કર્યું, એને એ ઉપદેશમાં શું સાંભળ્યું કે આવું તીખું પરિણમન થયું? એમણે એ સાંભળ્યું કે જ્ઞાન ને રાગ જુદા છે. શું સાંભળ્યું તું?
જ્ઞાન
ને રાગ જુદા છે. આ એવી કઈ મોટી વાત છે કે જેને 24 કલાકમાં પરિણામને લઈ આવ્યા ઉપરથી જોયું તો બહુ સાદી વાત
છે.
કે જ્ઞાન જુદું ને રાગ જુદું, વાત તો અમને ઘર બેસે છે, એ તો સાધારણ બુદ્ધિમાં ઘર બેસે એવી વાત છે.
બરોબર.
પણ ભાઈ તારી ઘર છે તે સુતરાઉ કપડાની ઘર જેવી છે, ઘડીકમાં પછી નિખાઈ જાય છે. ઘર તો બેસે છે, માણસ સમજવા બેસે ત્યારે ક્ષોભની શક્તિ હોય એટલે ઘર તો બેસે છે. પણ જેમ કપડાની ઘર ઇસ્ત્રી કરી હોય ને પહેરે ત્યાં એક કલાકમાં ઇસ્ત્રી વગરનું દેખાય, આ ખાધું તો તરત જ ઇસ્ત્રી વગરનું દેખાય, એને ઇસ્ત્રી કરી છે એટલે જ ખબર પડે નહીં. એવી તારી ઘર હોય છે, એવી ઘર રહેતી નથી અંદરમાં, એ ઘર ફરી જતા ઘૂંસાઈ જતા વાર લાગતી. અને જરાક ઘર પડે ત્યારે એને એમ થઈ જાય, મને સમજાઈ ગયું, લ્યો મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. હા, એ ઘર છે ન ન ઘૂંસાય એવી કોઈ ઘર હોવી જોઈએ, ક્યારે ન ઘૂંસાય વિચારે નથી કર્યો, તો પ્રયત્ન તો કરે ક્યાંથી. કે જે સમજાણું એનો પ્રયત્ન ચાલુ કર્યો કે નહીં, જે સમજાણું એ અનંતકાળથી નહોતું સમજાણું એવું સમજાણું એની કઈ ચોટ ખાધી છે કે એની અંદર વાત જો ચોટ મારીને સમજાણી હોય તો એની ઘર જલ્દી ઘૂસાતી નથી. વાત જો ચોટ મારીને સમજાણી હોય તો એનો પ્રયત્ન ચાલુ થયા વિના રહેતો નથી. પણ જ્યાં સુધી એ પ્રકારે સમજાતું નથી ત્યાં સુધી સમજાયાનો સંતોષ દર્શન મોહની વૃદ્ધિનું કારણ થાય છે. શું દર્શન મોહની વૃદ્ધિનું? અહીંયા જ્ઞાનનો સૂક્ષ્મમાં ગળ બેઠી હાર વાર દર્શન મોહ વધાર્યો. હું સમજ્યો, હું સમજ્યો, હવે મને સમજાણો એવું આમાં ચાલતું નથી, એવું સમજણ વાળું આમાં કામ ચાલતું નથી. એ ઘર તો તરત જ ભૂસાઈ જાય એવી દર્શન મોહને લઈને ઊભી થઈ, દર્શન મોહને જન્માવીને ઊભી થઈ, એ ઘડ ક્યાં રહેવાની હતી? એ ઘડ જરાય રહેશે નહીં. એટલે એમાં યથાર્થતા આવતી નથી. સમજણના કાળમાં પણ યથાર્થતા આવે તો જે સૂક્ષ્મ ન્યાય સમજ્યો હોય એનાથી સ્થૂળ ન્યાયમાં જીવ ભૂલ ન કરે, અને યથાર્થપણે ન સમજાણું હોય તો સૂક્ષ્મ શક્તિને લઈને સમજાય પણ એનાથી સ્થૂળ ન્યાયમાં ભૂલ કરી દેશે. બરોબર. એની સમજણની અયથાર્થતાને પ્રસિદ્ધ કરે છે.
બાકી ઘર પાડવા શું?
બાકી ઘર પાડવા માટે પ્રયત્ન ચાલુ થવો જોઈએ. જ્ઞાન ને રાગ જુદા છે તો ઉદયમાં રાગ ને જ્ઞાન બંને નું પરિણામ ચાલુ છે. એમાં જુદાપણાનો મારો કોઈ પ્રયત્ન મારી સમજણને લાગુ કરવા જેટલો પણ પ્રયાસ એની અંદર કઈ ચાલે છે ખરું? કે સમજણ અધર અને અહીંયા તન્મય થઈ ગયો તો એ સમજણની ઘડ છે, એ વગર ઘૂંસાયેલે ઘૂંસાયેલા જેવી છે. થોડી વખત ધારણા મારીએ છીએ, થોડો વાર અયથાર્થતા સહિત થોડી વાર ધારણા મારીએ છે, પાછી ઘૂંસાઈ જાય છે. કઠણ પણ એકમાં આકુલતા છે, શુભાશુભ ભાવમાં આકુલતા છે, કષાય છે, આકુલતા છે, એનો સ્વાદ ભિન્ન છે. બરોબર. ભાઈ તારી પર્યાયમાં છે એનો અર્થ શું છે? કે તને અનુભવ થાય છે બંનેનો, તો બંનેના અનુભવને તું તપાસ તો બંનેનો સ્વાદ જુદો છે. રસોઈ ખા છો તો એની અંદર તું ગળપણને જુદું સમજે છો, આમાં ખટાશ ઓછી પડી છે અથવા આમાં ગળપણ ઓછું પડ્યું છે અથવા આમાં મીઠું વધારે પડ્યું છે, આમાં તીખાશ વધારે પડે છે, આ તીખું લાગે છે શાક અથવા આમાં ફીકું લાગે છે, મરચું ઓછું પડ્યું છે, એની અંદર તું બધું સ્વાદ ભેદે ભિન્નતા કરી શકે છો. દ્રષ્ટાંત સ્વાદ નો એટલા માટે લઈએ છીએ કે સાથે એક જ જગ્યાએ નાખેલા હોવા છતાં સ્વાદ ભેદે એની ભિન્નતા પાડે છો. તો અહીંયા એક જ જગ્યાએ જ્ઞાન ને રાગ છે, એનો સ્વાદ ભેદ જુદો છે.
બરોબર.
પણ તારા અનુભવનું અવલોકન કરવાનો, તપાસ કરવાનો અભ્યાસ તને વર્તતો નથી, એટલે તને એ વિષય સમસ્યા જેવો લાગે છે, કોયડા જેવો લાગે છે, અને તને એમ લાગે છે કે આમાં કરવું શું, પણ આમાં ક્યાંથી શરૂ કરવું ને કેમ શરૂ કરવું ને કરવું શું આમાં એમ લાગે છે, સમજાય છે? અને કરવું શું એ પ્રશ્ન ઉભો રહે છે, શું સમજાણું તને? કરવું શું એ સમજાણું નથી, એમાં શું સમજાણું? તું એમ કહે છે કે મને સમજાય છે, પણ કરવું શું એ પ્રશ્ન છે. તો કરવું શું તો સમજાણું નથી, તો બીજું સમજાણું એ કઈ સમજાણું નથી, આપોઆપ નક્કી થાય છે. કે ચાલતા પરિણામમાં અહીંયાથી એનો અભ્યાસ છે, ખારા ખાતાના અનુભવનો અભ્યાસ છે. આ ચીજ પણ અનુભવમાં તો રોજ આવે છે, પણ અવલોકનનો અભ્યાસ નથી. તો અભ્યાસ કર, અભ્યાસ નથી તો અભ્યાસ એકડો નથી આવડતો, કોઈ એકડો એકડો શીખવાનો અભ્યાસ કર. બગડો નથી આવડતો પછી તો બગડો શીખવાનો અભ્યાસ કર. સીધી વાત એ છે, એમ નથી ઓલો તો અભ્યાસ છે એટલે ખબર પડે છે ને આમાં અભ્યાસ નથી એટલે મૂકો, વાત પડતી શું કરીએ, અમારો અભ્યાસ નથી એમ કઈ પડતું મૂકવાની વાત છે? અભ્યાસ નથી તો અભ્યાસ કરી શકાય છે. કે આપણે ત્યાં છોકરાઓ તૈયાર થાય છે 20 વર્ષે 25 વર્ષે જયારે તૈયાર થાય ત્યારે ભણી ઉતર્યા છે ભાઈઓ, હવે એને ધંધો શીખડાવવો જોઈએ. બાપનો ધંધો હોય કે નવો ધંધો હોય, અભ્યાસ નથી એ વાત નક્કી છે. તો ભણ્યો તો ખરો, પણ અભ્યાસ નથી કે ધંધો ધંધો નહીં થાય, કેમ કે અભ્યાસ નથી એનો, એમ ચાલે છે મૂકી દે છે આગળ. ભાઈ અત્યાર સુધી તું નિશાળમાં ભણવાનો અભ્યાસ કર્યો, હવે તું ધંધો શીખવાનો અભ્યાસ કર. આ દુકાન તૈયાર છે, થડે બેસતું બોલ તો બહુ તો ક્યાંક છેતરાઈશ તું, કામ કરતા જતા જતા ક્યાંક તું છેતરાઈશ, કાંઈ વાંધો નહીં, પણ એ છેતરાય છે એમાં આપણે શીખવાની ફી લાગી છે, એમ સમજશું. જો છે વાત નુકસાન જશે તો મન કેવી રીતે વાળે છે, કે અમે તને કોલેજમાં મોકલતા હતા ત્યારે ફી ભરતા હતા, તો અહીંયા તો વગર ફી ભરવાનું છે, કદાચ છેતરે જતું એટલે આપણે ફી દીધી છે, એમ સમજશું. પણ શીખવાનું તો મળશે કે કેમ છેતરાઈ ગયો, તો ત્યાં તો કેટલી તૈયારી રાખે છે કે નુકસાન જાય તો પણ શીખવું છે, નુકસાન મંજૂર છે શીખવા માટે કરીને. ભલે મને કઠણ લાગે, ભલે મને તકલીફરૂપ લાગે, ભલે મને નથી આવડતું એવું લાગે, પણ જેનો એક જ લક્ષ્ય છે કે મારે આ કામ કરવું છે, જેનો એક નિર્ણય છે કે મારે આ કામ કરવું છે, એને માટે એટલું અઘરું નથી, કઠિન નથી. એને માટે તો જ્ઞાનીઓ એમ કહે છે કે સુગમ છે. અમે તને કહીએ છીએ કે ભાઈ તારા માટે સુગમ છે, બંનેની જાતિ ઓળખવી, ઓળખવા માટે એનો પરિચય કરવો. પરિચય કરવો એટલે પોતાના ચાલતા અનુભવને વારંવાર તપાસવો. જેમ જેમ તપાસશે તેમ તેમ એને પરિણામના અનેક પાસા જ્ઞાન ગોચર થશે, સમજણ ગોચર થશે, અનેક પાસા સમજાશે કે આ શુભ ભાવ થયો કે આ અશુભ ભાવ થયો, એમાં રસ પીડ્યો, ઘણો રસ પીડ્યો એટલે ટાઈમ કેટલો ગયો એની ખબર રહી નહીં, એ રસ આટલો બધો પીડ્યો એનું શું કારણ, એનું એવું શું મૂલ્ય આપ્યું, એમાં સુખની કલ્પના શું થઈ, કેટલા સુખની કલ્પના થઈ, કેવી રીતે થઈ, સુખ નથી ને સુખ કેવી રીતે કલ્પાઈ જાય છે, આ બધી વિચારણા એમાંથી જાગશે. એના બધા પાસા સમજવા માટેની વિચારણા ઊભી થશે, ફરી ફરીને પોતાના ભાવને તપાસશે, અને જ્યારે એ શુભાશુભ ભાવને અને જ્ઞાન જાણનાર એવા ભાવ જ્ઞાનને વિધવશે, જ્યારે બે વચ્ચે મીઠવણી કરશે ત્યારે એને એમ લાગશે કે આ બેનો મેળ ખાતો નથી. જાણનાર ભાવ અને શુભાશુભ ભાવ, નહીં જાણનાર ભાવ, બંનેનો મેળ ખાતો નથી. બરોબર, આની જાત જુદી છે, આની જાત જુદી છે. વળી અસ્તિત્વ ક્યાં છે?
બરોબર,
એ વાત એને તપાસતા જ સમજાશે. તપાસ્યા વિના અસ્તિત્વ એનું ગ્રહણ થતું અનાદિનું રાગાદિ ભાવમાં હું પણારૂપ અસ્તિત્વનું ગ્રહણ થઈ ચૂકેલું છે, અથવા વિભાવમાં અન્ય સ્થાનમાં અસ્થાનમાં અસ્તિત્વ ગ્રહણ ચાલ્યું આવે છે. હવે જ્યારે એ જ્ઞાનને તપાસશે ત્યારે એને ખ્યાલ આવશે કે હું પણ મારી હયાતી તો જ્ઞાનમાં છે, રાગ તો પ્રતિબિંબ થતી ચીજ છે, મારામાં પ્રતિબિંબ થતી અન્ય ચીજ છે રાગ, તો રાગ તો પર છે, હું પણ એમાં થાય છે, એ ભૂલ થાય છે. આજે અસ્તિત્વની ફેર બદલી, ચેન્જ ઓફ એલાઇનમેન્ટ એને સમજ્યા, અસ્તિત્વની ફેર બદલી એ ભેદ જ્ઞાનની મૂળભૂત પ્રક્રિયા છે. ભેદ જ્ઞાનની મૂળભૂત કોઈ પ્રક્રિયા હોય તો અસ્તિત્વની ફેર બદલી છે. જ્યાં અસ્તિત્વ ફેર્યું કે હું જ્ઞાનમાં છું તો થતા રાગમાં કરતા પણ નહીં આવે, એ તો એમાં અભેદ ભાવે અસ્તિત્વ પકડ્યું છે એટલે કરતા પણ આવે છે. નવો ચમત્કાર ઉભો થશે, કે રાગ થશે જાણું છું કરતો નથી, થતા રાગ ને જાણું છું પણ હું કરતો નથી, એ પ્રકાર એને જ્ઞાનમાં અહમપણું, જ્ઞાનમાં ઉર્ધ્વપણું, જ્ઞાનમાં મુખ્યપણું આવતા આપોઆપ એ ભાવ ઉભો થશે. અને બંનેનું જે જોડાણ છે એ જોડાણમાં પ્રજ્ઞા છીણી બે જુદા પાડવાનું કાર્ય કરશે. એને પ્રજ્ઞા છીણી પટકી એમ કહે છે, પટકવાનો ભાવ એટલા માટે લીધો છે કે ત્યાં જોરથી કાર્ય થાય છે.
બરોબર,
વાત કરવામાં જેટલું મંદપણું દેખાય છે શબ્દોનું, ભાષાનું, પરિણામનું, એવું ત્યાં પરિણામ નથી એમ કહે છે. પટકવી શબ્દ લીધો છે, તો આ મૂળ 294 ગાથામાં એ વિષય ચાલ્યો છે, ત્યાં પટકવી શબ્દ લીધો છે આચાર્ય મહારાજે. એ વાત કરી પટકે એટલે જોરથી પટકો મારે છે છીણીનો.
બરોબર,
જોર કરે છે. આ જ્ઞાન તે હું છે એમાં જોર આવે છે. ભિન્ન જ્ઞાનનું જે જોર છે એને શુભાશુભ રાગથી જુદો પાડી દે છે. કેમ કે શુભાશુભ રાગમાં રાગ ને જ્ઞાન જુદા હોવા છતાં રાગના અત્યંત રસે કરીને એકત્વ થઈ ગયું છે. મફતનું એકત્વ વર્તતું નથી, સહજ પણ એક થઈ જાય છે. વિકલ્પ કરવો પડતો નથી કે હું રાગ સાથે એકતા કરું, શુભાશુભ ભાવ સાથે એકતા કરું. શું સૂચવે છે કે એના રસને સૂચવે છે, રસ સાથે ઉત્પન્ન થતા એના વેગને એટલે પુરુષાર્થને પણ એ સૂચવે છે. એ ઊંધો પુરુષાર્થ છે. જેટલા જોરથી ઊંધો પુરુષાર્થ થયો છે તેથી વધુ જોરથી સવળો પુરુષાર્થ ચાલે તેથી ત્યારે ઊંધું કાર્ય થતું બંધ થાય.
બરોબર,
ત્યાં સુધી ઉલટું કાર્ય થતું બંધ થઈ શકે નહીં.
બરોબર,
દ્રષ્ટાંત આપ્યો છે ત્રીજા ભાગમાં કે દ્રવલિંગી મુનિને વીર્ય ગુણનો ક્ષોભસમ ગણો છે.
બરોબર,
એને પુરુષાર્થનો ઉઘાડ ગણો છે. ક્ષોભસમ એટલે ઉઘાડ, એમ જ્ઞાનનો ક્ષોભસમ એ જ્ઞાનનો ઉઘાડ છે, એમ વીર્યનો ક્ષોભસમ એ પુરુષાર્થનો ઉઘાડ છે. એટલે પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળગુણ મિથ્યાત્વ દશામાં સહેજે સહેજે પાળી શકે છે, એટલો પુરુષાર્થ છે એનો.
બરોબર,
પણ એ સવળો નથી. પુરુષાર્થના ઉઘાડની કિંમત નથી, પુરુષાર્થ કઈ દિશામાં લાગે છે એના ઉપર પુરુષાર્થનું મૂલ્યાંકન છે. એમણે એમ કહ્યું ત્યાં કે દ્રવલિંગી મુનિએ જેટલા જોરથી દ્રવલિંગીની અવસ્થામાં મિથ્યાત્વને પકડી રાખવાનો પુરુષાર્થ કર્યો છે, એથી અધિક પુરુષાર્થ જ્યારે પોતાના આત્મા પ્રત્યેનો અંતર્મુખનો કરશે ત્યારે એનો મિથ્યાત્વ છૂટશે, ત્યાં સુધી એનો મિથ્યાત્વ છૂટશે. એટલે શ્રીમદજી કહે છે કે જો દિશા યથાર્થ ન પકડાણી તો તારો જ્ઞાનનો ક્ષયોક્ષમ, તારો ચારિત્રનો ક્ષયોક્ષમ, તારો વીર્યનો ક્ષયોક્ષમ એ ભવ ભ્રમણ વૃદ્ધિનું કારણ થશે. ભવ ભ્રમણ વધુ જવાનું કારણ થશે, એ તને ભવ મટવાનું કારણ થશે. એમ કહીને સત્પુરુષોએ યથાર્થતા ઉપર બહુ વજન દીધું છે. સમજો એટલે સમજણની ઘડ બેઠે એટલે તું માનીશ નહીં કે મને સમજાઈ ગયું, યથાર્થતા આવે છે કે નહીં એની તપાસ કરવી પડશે. જો યથાર્થતા નહીં આવી હોય તો તારી સમજણ તને ભવવૃદ્ધિનું કારણ થશે, તારો પુરુષાર્થ તને ભવવૃદ્ધિનું કારણ થશે, તારું ચારિત્ર ઊંધું ચારિત્ર. ભલે લોકો એમ કહે છે કે વાહ બહુ બહુ ત્યાગ કરે છે, ઘણો ત્યાગ વર્તે છે, એને વ્રત લીધું છે, ભાઈ તને ભવવૃદ્ધિનું કારણ થશે. અને અમૂલ્ય ચિંતામણી રત્ન સમાન જેનો એક સમય છે એવો મનુષ્ય ભવ હારી જાય. મોટી વાત તો આ છે, બરોબર. નાની અફસોસ થાય છે, આ વાતનો અફસોસ થાય છે કે અરે રે આવો મનુષ્ય ભવ જેમાં કાર્ય સાધન સુગમપણે થઈ શકે એ પોતાની બેદરકારી અસાવધાની અને ભૂલને કારણે આખો ભવ હારી ગયો. એક ભવ હારી ગયો નથી, અનંત ભવ હારી ગયો છે. પછી તો ન્યાય પત્તો લાગે એવું બધો નથી. હા, એમાં એ વ્યાપકતાનો પડખું પકડાશે, ચાર પડખા પકડાશે, તપાસ કરશે તેને. ઠીક છે, પ્રશ્ન કાઢ્યો. એક તો મારા જ્ઞાનની વ્યાપ્તિ મારા જ્ઞાનમાં છે અને જ્ઞેયરૂપ શુભાશુભ ભાવમાં નથી, આ અંતર તપાસમાં પકડાશે. વળી જ્ઞાનમાં સ્વચ્છત્વ હોવાથી જ્ઞાનમાં અગ્નિનું પ્રતિબિંબ પડે છે, રાગમાં જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી, જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ પડે છે. એ જ્ઞાનનું સ્વચ્છત્વ શુદ્ધત્વ છે,
બરોબર,
ગર્ભિત શુદ્ધતા છે. કેવળ જ્ઞાનથી એનું પરિણામ છે, એ ગર્ભિત શુદ્ધતા છે. ગ્રંથિ ભેદ થયા પછી આગળ ચાલશે, પણ ગર્ભિત શુદ્ધતા સ્વીકારવી જોઈએ. નંબર બે, ત્રીજું જ્ઞાનની વેદકતા છે કે જ્ઞાન જ્ઞાન પણ એ વેદાય છે. વેદન વેદવાનો જ્ઞાનનો જે સ્વભાવ છે એ જ્ઞાનની વેદકતાથી, જ્ઞાન જ્ઞાનની વેદકતાથી સર્વ અન્ય દ્રવ્ય ભાવથી જુદું પડે છે. કેમ કે અન્ય દ્રવ્ય ભાવને વેદી શકાતા નથી,
બરોબર,
એટલે એ ભિન્ન પડે છે. અને આવું જે મારું જ્ઞાન છે એ સ્વરૂપે કરીને સ્વભાવે કરીને અત્યંત પ્રત્યક્ષ છે, એકદમ પ્રત્યક્ષ છે. એની જ્યાં પ્રત્યક્ષતા તને જણાશે, પુરુષાર્થ અંદરથી ઉછાળો ખાઈને સીધો આત્માને પકડવા બાજુ જશે. પ્રત્યક્ષતાનો વિષય તો બહુ જોરને ઉત્પન્ન કરે છે. અરે હું આવો પ્રત્યક્ષ છું, ખલાસે ચાલતા જ્ઞાનની પરોક્ષતાને તોડી નાખશે. મતિશ્રુતમાં રહેલું જે પરોક્ષપણું વિભાવપણું છે જ્ઞાનનું એને તોડી નાખશે. એ ભેદ જ્ઞાનની અંદર આ ચાર વાત જ્ઞાનને તપાસતા એને ચારે પડખેથી જ્ઞાન સમજાશે. બીજી રીતે કહીએ તો જ્ઞાનનું સ્વાભાવિક સ્વરૂપ ચારે પડખેથી એને સમજાશે, એટલે સાંગો પાંગ સમજાશે અને એના કાર્યની સિદ્ધિ થયા વિના રહેશે નહીં. એવું એ ભેદ જ્ઞાનનો વિષય, બહુ સુંદર વિષય.
દેવાદિદેવ શ્રી શ્રીમંદર ભગવાનનો જય હો.